शेषा में बाहिरा भावा सवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन नान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शनमय करे कई अन्य मारू जरी परमाणु मात्र नथी अरे तू स्थाप निजने मोक्ष पंथे ज्या अनुभव तेहने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषे ओम श्री नम श्री देव्य नम श्री देव्य नम श्री देव्य। आचार्य देवश्री कुंदकुंद भगवान द्वारा रचायेलू समय सारजी परमागम शास्त्र है तेनी तेरमी गाथा उपर अपनी चर्चा चाली रही है। आज कृपाणुदेव नो जन्मदिवस होने कृपाणुदेव द्रव्यानु योग विषय फरमावे छे के द्रव्यानु योग अति सूक्ष्म अने गंभीर छे। द्रव्यानु योग मा खरेखर तो प्रवेश सम्यक दृष्टिनो थई सके छे एम कृपाणुदेव फरमावे छे। अति सूक्ष्म अने गंभीर द्रव्यानु योग होय छे पण पूज्य गुरुदेव श्रीना प्रतापे आ द्रव्यानु योग आपड़ा बधा जीवो माटे एटलू बधु सरल थई गयु छे के द्रव्यानु योगनी वात चालती होय तो खूब हर्ष आवे जीवने एवी द्रव्यानु योगनी उत्तम अने उत्कृष्ट चर्चा पूज्य गुरुदेव श्री द्वारा 45-45 वर्ष सुधी करवामां आवी। श्रीमद्जीना काळमां तो एवी स्थिति हती के ज्यारे श्रीमद्जी विचरता था त्यारे नवतत्वना नाम आंगळीना वेढे गणाय एटला लोकोने आवडता नहोता एवी स्थिति श्रीमद्जीना काळमां चालती थी। एवा काळमां श्रीमद राजचंद्रजीए जे अनादिथी जीवने देहाध्यास चालतो तो ए देहाध्यास केवी रीते छूटे एनी उत्कृष्टमां उत्कृष्ट चर्चाओ एना प्रश्नोमां प्रश्नोत्तरी द्वारा कागळो द्वारा काव्यो द्वारा खूब सुंदर रीते रचना करी अने भव्य जीवोने आ मार्गमां प्रेरित कर्या के द्रव्यानु योग अति सूक्ष्म ने गंभीर होवा छता पण एनु निरूपण जो वास्तविक करवामां आवे तो ये जीवो माटे खूब सरल थई पड़े छे। श्रीमद राजचंद्रजीए चार वात बहु मुख्यपणे एक करेली छे के जेनी पासे आवी चार वात एटले के त्रण वस्तु जेनी पासे होय एने जितेन्द्रियपणु आवु खूब सरल बनी जाय छे। आत्मार्थीना लक्षण बतावता कृपाणुदेव फरमावे छे के सौथी पहेलामां पहेली जे आत्मानो अर्थी होय जेने आत्मानी भूख होय जेने आत्मानी गरज लागी होय के मारे मारो आत्मा ज आ भवमां आ मनुष्य देहमां मारे मळ्यो छे मनुष्य देह तो आ मनुष्य गतिमां खरेखर मारे मारो आत्मा ज समजवो छे। सौथी पहेला तो एवो जे आत्मार्थी होय ई एकदम एनामां सरळता होय। पहेलामां पहेली चार वात श्रीमद राजचंद्रजीए करेली छे। सौथी पहेलामां पहेला तो एटली बधी सरळता होय एटली बधी सरळता होय के जेम झाड छे ई जेम ऊंचू थतुं जाय एम नमतुं जाय एटली सरळता प्रथममां प्रथम आत्मार्थीनी होवी जोईए। ज्यां सुधी एवी सरळता न आवे त्यां सुधी आ द्रव्यानु योग अंदरमां बेसतुं नथी। द्रव्यानु योगनी वात तो करी शके छे जीव पण अंदरमां ज्यारे पोताना भावथी ज्यारे ऊंडू ઉતરવું હોય ત્યારે પહેલામાં પહેલી પાત્રતા એની સરળતા હોય છે। જ્યારે એની સરળતા કામ ચાલુ થાય છે એની સરળતા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રમાણે ચાલવા માંડે છે ત્યારે એ જીવમાં મધ્યસ્થતા આવી જાય છે। આ બીજો પોઈન્ટ શ્રીમદ રાજચંદ્રજીએ કીધો છે કે જ્યારે જીવમાં સરળતા उच्च प्रकार नी चालू थी जाए त्यारे ए जीव एकदम मध्यस्थ थी जाए। मध्यस्थ थाय त्यारे એને દ્રવ્ય દ્રવ્ય રૂપ, ગુણ ગુણ રૂપ, પર્યાય પર્યાય રૂપ, ઉપાદાન ઉપાદાન રૂપ, નિમિત્ત નિમિત્ત રૂપ, નિશ્ચય નિશ્ચય રૂપ, વ્યવહાર વ્યવહાર રૂપ, દ્રવ્ય સ્વદ્રવ્ય સ્વદ્રવ્ય રૂપ, પરદ્રવ્ય પરદ્રવ્ય રૂપ, એવી સ્થિતિ એ સરળપણું આવતા એની મધ્યસ્થતા થાય છે. એવા મધ્યસ્થ જ્ઞાનમાં એને વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ એને ખ્યાલમાં આવવા માંડે છે. આ બીજો પ્રકાર શ્રીમદ રાજચંદ્રજીએ કીધો છે. ત્રીજો પ્રકાર શ્રીમદ રાજચંદ્રજીએ કીધો છે કે આવી સરળતા અને મધ્યસ્થતા આવી જાય એની બુદ્ધિ કુશાગ્ર હોય છે, અમુક પ્રકારનો એનો ક્ષયોપશમ ચાલુ થઈ જાય છે. ક્ષયોપશમ જ્ઞાન, બહિર્લક્ષી ક્ષયોપશમ જ્ઞાન તો બંધનું કારણ છે, પણ જે જીવ સરળ થઈ જાય, જે જીવને મધ્યસ્થતા આવી જાય, એનું જ્ઞાન એટલે કે એના જ્ઞાનનો પ્રકાર, એના જ્ઞાનનો ક્ષયોપશમ, હે ઉપાદેય કોને કહેવાય એની સ્થિતિ, વિધિ નિષેધ કોને કહેવાય એની સ્થિતિ, એવું એનું જ્ઞાન પકડવા માંડે છે. એ જ્ઞાન પકડવા માંડે એવી સ્થિતિને એને કુશાગ્ર બુદ્ધિ શ્રીમદ રાજચંદ્રજીએ કીધી છે કે આવી કુશાગ્ર બુદ્ધિ એને આવી જાય છે, એને ખ્યાલ આવી જાય છે કે અહીંયા જ્ઞાની પુરુષો કઈ રીતે મારા સ્વરૂપને બતાવી રહ્યા છે અને કઈ રીતે મારું સ્વરૂપ નથી એનું હેયપણું બતાવી રહ્યા છે. હેયપણું ઉપાદેયભૂત તત્વની અપેક્ષાએ પર્યાયનું હેયપણું હોય છે, અને હેયપણું અને ઉપાદેયપણું જ્યારે એ જીવને વાસ્તવિકપણે ખ્યાલમાં આવે છે એનું નામ એની બુદ્ધિ કુશાગ્ર થઈ ગઈ છે. કારણ કે જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય ન થાય ત્યાં સુધી પર્યાય હેય થતી નથી. જ્યાં સુધી સમ્યક્તા ત્રિકાળી દ્રવ્યની ભાષે નહીં ત્યાં સુધી પર્યાયનું હેયપણું ખ્યાલમાં નથી આવતું. પર્યાયનું હેયપણું બોલવું એક અલગ વસ્તુ છે, અને દ્રવ્યને ઉપાદેય કરી અને વાસ્તવિકપણે અનુભવવું એક અલગ વસ્તુ છે. એટલે એવી જ્યારે સરળતા અને મધ્યસ્થતા જીવમાં આવી જાય છે ત્યારે ખરેખર એ કુશાગ્ર બુદ્ધિ એટલે એની જ્ઞાનની જે પર્યાય પ્રગટરૂપ પરિણમનરૂપ છે, બુદ્ધિ એટલે જ્ઞાન, એવું જ્ઞાન એનું કુશાગ્રપણે છે ને વર્તવા માંડે છે. આવી ત્રણ પ્રકારની સ્થિતિ જે જીવને આવે છે એને નિયમથી જીતેન્દ્રિયપણું હોય છે. સરળતા, મધ્યસ્થતા, કુશાગ્ર બુદ્ધિ, આ વસ્તુ જેને ખ્યાલમાં આવી જાય છે એને નિયમથી જીતેન્દ્રિયપણું આવે આવે ને આવે જ છે. જીતેન્દ્રિયપણું એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોને જીતી લેવું, એવું જીતવું એને જીતેન્દ્રિયપણું કહેવાય. એવું જીતેન્દ્રિયપણું જીવને આવે આવે અને આવે જ છે. આવી વાત શ્રીમદ રાજચંદ્રજી આ ચાર બોલ આપી અને એના પત્રમાં કહી ગયા છે. શ્રીમદ રાજચંદ્રજીએ તો કેટલી 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 વાતો ફરમાવી છે. હમણાં પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા હતા કે ભાઈ ગધેડો સાકર ખાય હે અને મરી જાય તો શું કાંઈ માણસોએ મનુષ્યએ સાકર ખાવાની બંધ કરી દેવી? એ પણ એક બહુ રહસ્યવાળી વાત છે. હું આજ કહી દઉં છું શ્રીમદ રાજચંદ્રજીનો જન્મદિવસ છે, કારણ કે સૌથી પહેલામાં પહેલા ઉપકારી શ્રીમદ રાજચંદ્રજી છે સમયસાર માટે. ઘણાને ખ્યાલ હોય ઘણાને ન ખ્યાલ હોય, જ્યારે કુંકુંદ આચાર્યએ સમયસાર પરમાગમની રચના કરી ત્યાર પછી 1000 વર્ષ બાદ અમૃતચંદ્ર આચાર્ય દેવે તેની ટીકાની રચના કરી, ત્યારબાદ એ ટીકા રચાઈ ગયા બાદ જ્યારે એનો ભાવાર્થ કરવાનો સમય આવ્યો અને જ્યારે એનું વિશ્લેષણ અને એની સંસ્કૃતમાંથી એની બીજી ભાષામાં રૂપાંતર કરવાનો કાળ આવ્યો ત્યારે જયપુરમાં વિદ્વાનોની મીટિંગ ભરાણી કે ભાઈ આ સમયસાર પરમાગમ તો મૂળ અધ્યાત્મશાસ્ત્ર છે અને આ તો ખરેખર જ્ઞાનીઓ માટે છે, એવી ચર્ચા ચાલી જયપુરમાં. એવી ચર્ચા ચાલતા 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 ઘણા વિદ્વાનોનો સમૂહ ભેગો થયો અને ત્યારે એમ ચર્ચા ચાલતા ચાલતા એવો નિષ્કર્ષ નીકળ્યો કે ભાઈ જો ખરેખર આ શાસ્ત્ર જ્ઞાની માટે જ હોય તો કુંકુંદ આચાર્ય એમ કહી ગયા છે કે આ અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવા માટેનું શાસ્ત્ર છે, એટલે અપ્રતિબુદ્ધ જીવ માટેનું આ શાસ્ત્ર છે, એ પ્રતિબુદ્ધ બને માટે. અપ્રતિબુદ્ધ પ્રતિબુદ્ધ બને એનું શાસ્ત્ર હોય અને એનો ભાવાર્થ કરતા જો કોઈ જીવ પોતાના અજ્ઞાનથી સ્વચ્છંદ થઈ જાય તો એનો અર્થ એવો નથી કે બીજા જીવોએ અધ્યાત્મને ગ્રહણ ન કરવું. એમ કરતા 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 જયચંદ્ર પંડિત
જતા જે ભાવાર્થ કર્યો એ બહુ વિદ્વાન હતા, એ બહુ કુશાગ્ર બુદ્ધિવાળા હતા, એનું જ્ઞાન ખૂબ આ બાબતમાં કામ કરતું હતું. બધા વિદ્વાનોએ ભેગા થઈ અને કળશ જોયેલો જયચંદ્ર પંડિત ઉપર કે તમારે જ આનું ભાષાંતર કરવાનું છે. અને એ ભાષાંતરનો જ્યારે કાળ આવ્યો ત્યારે જયચંદ્ર પંડિતે એનું સંસ્કૃતમાંથી ઢુંઢારી ભાષામાં અનુવાદન કર્યું. એ ઢુંઢારી ભાષામાં અનુવાદ થયું ત્યારે શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ થઈ ગયો. અને જ્યારે શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ થયો એમણે દિગંબરના શાસ્ત્રો વાંચવાનું ચાલુ કર્યું, એનો વિચાર આવ્યો, ત્યારે એણે જયપુરથી ઢુંઢારી ભાષામાં લખાયેલું સમયસાર પરમાગમ મગાવ્યું. અને એ જ્યારે સમયસાર પરમાગમ એને મગાવ્યું અને જ્યારે પોસ્ટમેન એને આપવા આવ્યો, જ્યારે શ્રીમદ રાજચંદ્રજીને એ સમયમાં ગાડાના પૈડા જેવા સિક્કા આવતા હતા, એવડા મોટા મોટા સિક્કા આવતા હતા. શ્રીમદ રાજચંદ્રજીના હાથમાં જ્યારે સમયસાર પોસ્ટમેન આપવા આવ્યો ત્યારે એમણે ખોવો ભરી અને સિક્કા પોસ્ટમેનને આપ્યા, એટલું બહુમાન એને સમયસાર પરમાગમ ઉપર આવ્યું. એવું આ પર્વોત્કૃષ્ટ સમયસાર પરમાગમ છે, એવું બહુમાન આવતા એમણે ખોબો ભરીને સિક્કા એમને પોસ્ટમેનને આપ્યા. અને જ્યારે એ સમયસાર એના હાથમાં આવ્યું ત્યારે એણે પરમશ્રુત પ્રભાવક મંડળી જે મુંબઈમાં છે એમાં એણે આનું ઢુંઢારીમાંથી હિન્દી ભાષાંતર કરાવ્યું. અને એ હિન્દી ભાષાંતર કરાવ્યા પછી આપણા પંડિતજી જે હિંમતભાઈ પંડિતજી છે એમણે એનો ગુજરાતી અનુવાદ કર્યો. આવી રીતે આ સમયસારની આખી હિસ્ટ્રી છે. કોઈ જીવ સમયસાર વાંચતા પોતાના અજ્ઞાનથી સ્વચ્છંદ થાય તો એનો મતલબ એવો નથી કે બીજા જીવોએ સમયસાર વાંચીને પોતાનું અજ્ઞાન દૂર કરીને સમ્ય જ્ઞાન ન પ્રગટ કરવું. એ ન્યાયના હેતુએ આનું અનુવાદ કરવામાં આવ્યો. આ સમયસાર પરમાગમ એ તો ભારતનો ભગવાન છે, કલ્પવૃક્ષ સમાન સમયસાર પરમાગમ છે. સમયસારમાં ભાવો બ્રહ્માંડના ભરેલા છે. આ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્રજીના હાથમાં આવ્યું અને આ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્રજીને સમ્યકમાં નિમિત્ત થયું. 20 શાસ્ત્રો એને સમ્યકમાં નિમિત્ત થયા, એમાં 19 શાસ્ત્રો દિગંબર શાસ્ત્રો છે, એમાં એને નિમિત્ત થયું આ સમયસાર પરમાગમ. અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવા માટેનું કોઈ ઉત્કૃષ્ટ પરમાગમ હોય કુંકુદાચાર્યના 5 પરમાગમોમાં તો આ સમયસાર પરમાગમ પરમોત્કૃષ્ટ શાસ્ત્ર છે. ક્ષણ માત્રમાં કોઈ પણ અજ્ઞાની જીવ જ્ઞાની બની જાય. દરેક ગાથામાં, દરેક પેજ ઉપર, દરેક ગાથામાં, દરેક લીટી ઉપર, દરેક શબ્દમાં આપણું નામ લખેલું છે આમાં સમયસારમાં. દરેક ગાથા, દરેક અધિકાર, દરેક શબ્દ, દરેક લીટી એમાં ચૈતન્યપણું બતાવે છે. ચૈતન્યપણું, 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 ચૈતન્યપણું. જીવસુદ સ્વભાવી છે, જીવસુદ સ્વભાવી છે, જીવસુદ સ્વભાવી છે. જીવ જ્ઞાયક ભાવ છે, જીવ ભૂતાર સ્વભાવી છે. જીવ ટંકોત્કીર્ણ પરમાત્મા છે, જીવ વિજ્ઞાન ગણ છે, જીવ અવિનશ્વર છે, જીવ અપરિણામી છે, જીવ ધ્રુવ છે, જીવ અખંડ છે, અભેદ છે, એકરૂપ છે, શાશ્વત છે, નિત્ય છે. દરેક કોઈ પણ સમયસારનું પેજ ખોલો, કોઈ પણ ગાથા ખોલો, કોઈ પણ જગ્યાએ તમને તમારું નામ નહીં વાંચવા મળે, એવું બનશે નહીં. એવું આ સમયસાર પરમાગમ છે, એવું પરમોત્કૃષ્ટ શાસ્ત્ર. એના શ્રીમદ રાજચંદ્રજીને એટલો મહિમા આવ્યો સમયસારનો, એટલો મહિમા આવ્યો. ઓલી તો જળની વાત છે, એને ખોબો ભરીને સિક્કા આપી, પણ એનું ચેતન પણ આ સમયસારના નિમિત્તથી પ્રગટ થઈ ગયું. એટલી બધી મહિમા શ્રીમદ રાજચંદ્રજીને આ સમયસાર પરમાગમની આવી હતી. અને એ લખી ગયા કે 50 વર્ષ પછી એવો કોઈ પુરુષ થશે. જ્યારે એમણે કીધું હતું કે જ્યારે આ સમયસાર હોલસેલમાં જ્યારે અહીંયા મગાવવા માટેનો ઓર્ડર આવે ત્યારે સમજી લે જો કે એ પુરુષનો જન્મ થઈ ગયો છે. જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ થયો, પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં સમયસાર આવ્યું ત્યારે રામજી બાપુજીએ જેટલા સમયસાર પરમશ્રુત પ્રભાવક મંડળીમાં હતા એટલા બધા મગાવી લીધા. ત્યારે ખબર પડી ગઈ કે આ પુરુષનો જન્મ થઈ ગયો છે. એવા આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રી કે જેણે સમયસાર પરમાગમને જાહેરમાં 19 વખત સ્વાધ્યાય કર્યો અને અંદરમાં તો સેંકડો વાર વારંવાર 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 સમયસારની ધૂન એની એવી ચાલતી હતી કે એકવાર પૂરું થાય એટલે પાછું સમયસાર, ફરી વાર પૂરું થાય પાછું સમયસાર. જ્યારે સોનગઢમાં 45 વર્ષ પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય ચાલ્યો ત્યારે એક વખત કાયમ સમયસાર ચાલતું હોય, સમયસાર મૂકે નહીં ક્યારેય. વારંવાર કીધા કરે કે આમાં તો ભાવિના સિદ્ધના ભણકારા છે, આમાં આમાં તો ભાવિનું ભગવાન પણ આપણું દેખાય છે સમયસારમાં. એવી કોઈ મહિમા પૂજ્ય ગુરુદેવશ્રીને આ સમયસારની આવી અને એ સમયસાર ઉપર 19 વખત પ્રવચન કર્યા ગુરુદેવે અને આપણી સમક્ષ મૂકી દીધા. 15મી વખતના પ્રવચન સાંભળો કે કોઈ પણ વખતના પ્રવચન સાંભળો, ગુરુદેવની ધૂન તો એક દ્રષ્ટિના વિષયની ચાયલા કરતી હોય. કોઈ પણ વાત આવે, નવતત્વના ભેદની ચર્ચા આવે, દ્રવ્ય ગુણ પર્યાયના ભેદની ચર્ચા આવે, ઉત્પાદવે ધ્રુવ્યુત્તમ સતની ચર્ચા આવે, ચેતના લક્ષણની ચર્ચા આવે કે પરમપરિણામિક ભાવ જ્ઞાયકનું લક્ષણ છે એવી ચર્ચા આવે, એ એકેય ભેદને લક્ષમાં લઈ લે ન લઈ અને એવો એક અભેદ ચૈતન્ય મૂર્તિ પરમાત્મા તું છો એની દ્રષ્ટિ કરાવવા માટેનું વિધાન પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીમાં કોઈ પ્રવચનમાં ન આવ્યું એવું બને નહીં. એવી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની એમ કે દિવ્ય દેશના ખરી ગઈ, દિવ્ય દેશના 13મી ગાથા. આ 13મી ગાથા સમયસાર પરમાગમની, એ 13મી ગાથામાં તો નવતત્વની ચર્ચા છે, પણ 13મી ગાથામાં નવતત્વની ચર્ચા છે એની આગળના 7મા કળશમાં કહે છે નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. અને 13મી ગાથા પૂરી થઈ ત્યાર પછી 8મો કળશ ચાલે એમાં એમ કહે કે પ્રતિપદમ એક રૂપમ, પર્યાય પર્યાય એક રૂપ આત્મા છુપાયેલો છે. દરેક જગ્યાએથી આચાર્ય ભગવાને જ્યાં જ્યાં પર્યાયની ચર્ચા કરી છે ત્યાંથી પણ એકલો અભેદ આત્મા એને દેખાયેલો છે કે જો આ નવ તત્વના ભેદનું જ્ઞાન કરી અને પછી એ જ્ઞાનમાં પણ તારી દ્રષ્ટિને રોકતો નહીં, એ ભેદરૂપ નવ તત્વ છે એનું જ્ઞાન જરૂર કરી લેજે. એનું જ્ઞાન નહીં હોય તો દ્રષ્ટિનો વિષય તને એમાં દેખાવા માંડશે અને જ્યારે એનું યથાર્થ જ્ઞાન થઈ જશે ત્યારે એ ભેદ ઉપરથી દ્રષ્ટિ છૂટીને દ્રષ્ટિના વિષય ઉપર તારી દ્રષ્ટિ ચાલી જશે. એવી કોઈ આ અપૂર્વ ને અલૌકિક 13મી ગાથા એનો સ્વાધ્યાય આપણો ચાલી રહ્યો છે. પહેલા પેરેગ્રાફમાં થોડું ચાલ્યું છે, વિશેષપણે આપણે એનો થોડો વિચાર કરીએ. એટલે આ આખી વાત જે ચાલુ થઈ છે સમયસારની, પણ એમાં પણ શ્રીમદ રાજચંદ્રજીનું ઉત્કૃષ્ટ નિમિત્ત પણ છુપાયેલું છે. સમયસાર હાથમાં ગુરુદેવના આવ્યું ત્યારે તો એનો પોકાર ઉઠ્યો કે અશરીર થવાનું શાસ્ત્ર છે, પણ મુખ્યપણે જયપુરથી આ ચાલી આવતું 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 આ દ્રષ્ટાંત આવ્યું ને, આજ આ સાકર ખાય તો ગધેડો એ દ્રષ્ટાંત આવ્યું ને, એટલે આ વિચાર આવ્યો, યાદ આવ્યું કે આ કેવી રીતે આ રચના થઈ હતી. કેટલી બધી ઉત્કૃષ્ટ વાત છે કે જોવો કેવા નિમિત્તો ભવ્ય જીવને મળી જતા હોય છે, ત્યાં ભાષાંતર થવું, શ્રીમદ રાજચંદ્રને વિચાર આવવો, ઢુંઢારીમાંથી હિન્દી કરાવવું, હિન્દીમાંથી ગુજરાતી થવું, પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં આવવું અને એનો સ્પષ્ટીકરણ થતા આપણા હાથમાં આવવું સમયસાર. એટલે કેટલી બધી આપણી ભવ્યતા સિદ્ધ કરે છે આ, કેટલી બધી આપણી ઉપાદાનની યોગ્યતા બતાવે છે કે તું ભાવિ ભગવાન થવાનો છો એવું ભવ્ય પણ તારામાં પડ્યું છે. એની સાબિતી એ છે કે તારી પાસે સમયસાર આવી ગયું છે. સમયસાર જેની પાસે આવે એ અજ્ઞાની બિલકુલ રહેતો જ નથી, એ જ્ઞાની થાય થાય ને થાય. વર્તમાનની પર્યાયને ગૌણ કરી દેવી, યાદ ન કરવી વારંવાર હજી તો અલ્પજ્ઞ છું, મિથ્યા દ્રષ્ટિ છું, રાગદ્વેષના પરિણામ છે, એ તો અનાદિથી છે. જે છે એને વારંવાર યાદ કરવા જેવા નથી પરિણામને, જે આ છે એને યાદ કરવા જેવો છે વારંવાર, ત્યારે ઓલા પરિણામમાં સુધારો ઓટોમેટિકલી થવા માંડે છે. એવી આ નવતત્વની પરિપાટી, નવતત્વ ગતત્વેપી યદ એકત્વમ ન મુંચતી, નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ જે છે એ પોતાના એકપણાને કદી છોડતી નથી, એ પોતાનું એકપણું કાયમ રાખીને નવતત્વરૂપ પર્યાય અપેક્ષાએ પરિણમન ચાલ્યા કરે છે ભેદરૂપ, અને એ ભેદરૂપ જેટલું પરિણમન ચાલે છે એ કર્મ સાપેક્ષ વાળું છે. બિલકુલ દ્રવ્ય અકારક અવેદક અકારણ ચૈતન્ય પરમાત્મા છે, ધ્રુવ શાશ્વત પરમાત્મા, એને બિલકુલ પર્યાય સાથે કે પર્યાયના નિમિત્તો સાથે બિલકુલ સંબંધ થતો નથી. જે સંબંધ થાય છે એ પર્યાયને થાય છે, જે સંબંધ કર્મ સાપેક્ષતાનો છૂટે છે એ પણ પર્યાયમાં છૂટે છે. જેટલો સંબંધ પર્યાયમાં થાય છે કર્મ સાથેના સંયોગ સંબંધ કયો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ કયો, એને પુનપાપ આશ્રવ બંધની સ્થિતિ પ્રગટ થાય છે, અને જે સંબંધ કર્મના સંયોગ સંબંધ સાથે જ્યારે છૂટે છે ત્યારે સંવરજરા મોક્ષની સ્થિતિ થાય છે. પુનપાપ આશ્રવ બંધ કર્મની સાપેક્ષતાથી ઉત્પન્ન થાય છે અને સંવર નિજરા મોક્ષ કર્મના અનુદયને અભાવપૂર્વક ઉત્પન્ન થાય છે. એ બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બે જોડાયેલા છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કયો, કર્તા કર્મ સંબંધ તો ખરેખર એક દ્રવ્યમાં હોય, વ્યાપ વ્યાપક એક દ્રવ્યમાં હોય. પણ અહીંયા આચાર્ય ભગવાન 13મી ગાથામાં એમ ફરમાવે છે કે વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર કર્મનો ઉદય, એટલે કરનારને કર્તામાં નાખે છે અને કર્મને પોતાની પર્યાયમાં નાખે છે. એવો કર્તા કર્મ સંબંધ બે દ્રવ્યની જુદાઈ હોવા છતાં એ કર્મને કર્તા કહી અને પોતાના પરિણામ જે વિભાવ રૂપ છે એને કર્મ કહે છે, કારણ કે એ પરિણામનો જે ઉત્પાદ થયો છે એમાં જેટલી અશુદ્ધતા પ્રગટ થઈ છે એને ખરેખર કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. આત્મા સાથે બિલકુલ સંબંધ નથી એને. જે સમયે એક પર્યાય કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બાંધે છે ત્યારે આત્મા અકારક ને અવેદક રહેલો છે. એટલે તો એક સમયમાં સમ્યક દર્શન જીવને થઈ શકે છે, જાજો કાળ લાગતો નથી. સમય 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 કરીને પર્યાય ધારાવાહિક અનાદિથી ભલે અજ્ઞાન રૂપે પરિણમતી હોય પણ એક સમયનું અજ્ઞાન છે, આગળ પાછળ અજ્ઞાન છે જ નહીં ક્યાંય. આગળ પાછળ તો બધું પારિણામિક ભાવ છે, ત્રિકાળી દ્રવ્ય છે. એક સમયનો ઉત્પાદ એને સંબંધ કોની સાથે બાંધો, તો કે કર્મ સાથે સંબંધ બાંધો, તો કે અહીંયા પુનપાપ આશ્રવ બંધનો જન્મ થયો. એક સમયના પરિણામ એને કોની સાથે સંબંધ છોડ્યો, તો કે કર્મ સાથે સંબંધ છોડ્યો, તો કે અહીંયા સવર્ણ જરા મોક્ષ થયા. સંબંધ બાંધવો કે સંબંધ છોડવો એ પર્યાયની પોતાની પુરુષાર્થગત યોગ્યતાથી થાય છે. કોઈ જીવ પોતાની પર્યાયમાં પોતાના સવડા પુરુષાર્થથી સંબંધ ન બાંધવા રૂપ પરિણમી જાય છે અને કોઈ જીવ પોતાના અવળા પુરુષાર્થથી સંબંધ બાંધવા રૂપ પરિણમી જાય છે. એ તત્સમયની યોગ્યતામાં પોતાનો પુરુષાર્થ રહેલો છે. પુરુષાર્થ ને યોગ્યતા એક સમયમાં એક સાથે કામ કરે છે. દરેક ગુણની પર્યાયમાં પુરુષાર્થનું રૂપ હોય છે અને દરેક ગુણની પર્યાય પોતાની યોગ્યતા અનુસાર પ્રગટ થાય છે. એવી કોઈ સ્થિતિ આ 13મી ગાથામાં એક ત્રિકાળી દ્રવ્ય અને પર્યાયનું પ્રમાણ અને એક પર્યાયનું નિરપેક્ષતા અને સાપેક્ષતા વાળું પ્રમાણ બતાવી અને એ બધા ઉપરથી દ્રષ્ટિ છોટાવીને ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન 13મી ગાથામાં છે. એવી કોઈ આ અપૂર્વ ચર્ચામાં 13મી ગાથામાં સમાયેલી છે. દ્રવ્યનું પ્રમાણ એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, પર્યાયનું પ્રમાણ એટલે પર્યાયને તમે સ્વતંત્ર જોવો તો એ પર્યાય પોતાના સટકારકથી એના ઉપાદાનગત યોગ્યતાથી સ્વતંત્ર થયા કરે છે. એનો ના તો કોઈ કર્મ કરતા છે ના તો ત્રિકાળી દ્રવ્ય કરતા છે, એ સ્વતંત્ર યોગ્યતાથી પરિણમે છે પર્યાયો. એ પર્યાયનો નિશ્ચય છે, એ પર્યાયની નિરપેક્ષતા છે, એ પર્યાયનું પરિણમન થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે, એ પોતાનો સ્વભાવ છે તત્સમયની પર્યાયનો. એને કહેવાય પર્યાયનું નિરપેક્ષપણું, પર્યાયનો નિશ્ચય કહેવાય એને. હવે એ જ સમયે ઉપાદાનથી પર્યાય પ્રગટ થઈ ક્ષણિક યોગ્યતાથી, એ જ સમયે એ જ પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ લાગુ પડે છે. તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કયો લાગુ પડે? એક જ પર્યાયને ઉપાદાનથી પણ જોવી અને એ જ પર્યાયને નૈમિત્તિકથી જોવી, એનું નામ પર્યાયનું પ્રમાણ કહેવામાં આવે છે. એ જોવે છે કેવી રીતે એને પર્યાયને, પર્યાયને નિરપેક્ષ જોવે છે તો ફરી બીજી વાર પર્યાયને જોતો નથી. પર્યાય થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે. આમાં થવા યોગ્ય શબ્દ આવ્યો આચાર્ય ભગવાનનો, કે પર્યાય થવા યોગ્ય થાય છે, પર્યાય થવા યોગ્ય થાય છે. કોઈ પણ પર્યાય હો, તો કે પુણ્યની પર્યાયમાં તો અમે માની શકીએ પણ પાપની પર્યાયમાં થવા યોગ્ય થાય છે. સંવરની પર્યાય થવા યોગ્ય થાય છે, નિર્જરાની પર્યાય થવા યોગ્ય થાય છે, મોક્ષની પર્યાય થવા યોગ્ય થાય છે. થવા યોગ્ય થાય છે એનો અર્થ છે કે તું કરતા નથી, એનો બિલકુલ તું કરતા નથી. તું અકર્તા સ્વભાવ અડીખમ એવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચારતો પામ, સદાય સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય, એવો ચૈતન્ય પરમાત્મા, એવો અકારક વેદક, એવો અકારણ પરમાત્મા, એવો ધ્રુવ પરમાત્મા બિલકુલ પર્યાયના પરિણમનમાં આવતો જ નથી. ભૂતકાળમાં આવ્યો નથી, વર્તમાનમાં આવતો નથી, અનંતકાળ સુધી નથી આવવાનો. એ તો એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો શુદ્ધ 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 રહ્યો છે. જ્યાં આ પર્યાયની સ્થિતિની સમજણ યથાર્થ એને થઈ જાય છે, જ્યાં સુધી પર્યાયની યથાર્થ સમજણ જીવને નથી હોતી
ત્યાં સુધી એની પર્યાય દ્રષ્ટિ છૂટતી નથી. કારણ કે વારંવાર 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 એની વિચાર કોટીમાં પર્યાય જ આવ્યા કરે છે. ગુરુદેવ ખૂબ કે દ્રવ્ય દ્રષ્ટિ કરવી, ભેદમાંથી અભેદ કાઢવો, નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ કાઢવી, એ આત્મજ્યોતિ કાઢતા તને સમ્યક દર્શનની પર્યાય થાય, સમ્યક જ્ઞાન થાય, સમ્યક ચારિત્ર થાય, એ બધી વાત થાય કેવી રીતે? તો કે એ થાય કેવી રીતે કે જ્યારે તને પર્યાયનું યથાર્થ સ્વરૂપ સમજાઈ જાય, આ નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ ત્યારે નીકળે. આ નવ તત્વની પરિપાટી આચાર્ય ભગવાને 13મી ગાથાથી જે શરૂ કરી, 12 ગાથા સુધી તો કાંઈ આવ્યું જ નથી નવ તત્વનું સ્વરૂપ. 13મી ગાથામાં લખી નાખ્યું, 6ઠી ગાથામાં ન પામ્યો જીવ પરિણામને, પરિણામને પ્રમત અપ્રમતને કાઢી નાખ્યા એમાં જ્ઞાયક ભાવ કીધો, ચારેય વ્યવહારને કાઢી નાખ્યા ભૂતાર્થ સ્વભાવ કહીને 11મી ગાથામાં, છતાંય જીવ પામ્યો નહીં. એટલે આચાર્ય ભગવાનને એમ થયું કે આ સંક્ષિપ્ત રૂચિવાળા જીવો બહુ ઓછા લાગે છે કે જે 1થી 12 ગાથામાં પામી જાય, એટલે એણે વિસ્તાર કરવો પડ્યો આચાર્ય ભગવાને. કોઈ કોઈ આચાર્ય હોય છે ને એ શાસ્ત્રની રચના કરે છે, બાકી તો પોતાનામાં ઠરીઠામ થઈ અને શ્રેણી ચડી, સપક શ્રેણી ચડી, વિતરાગતા પ્રગટ કરી કેવળ જ્ઞાન લઈને નિર્વાણ પામી જાય છે. કોઈ કોઈ આચાર્યને એવો વિકલ્પ આવે છે શાસ્ત્રની રચના કરવાનો, અને એ શાસ્ત્રની રચના કરવાનો વિકલ્પ આવે છે એમાં એને બિલકુલ એવો ભાવ નથી કે જીવોના જીવોની કરુણા છે એટલે ભાવ આવ્યો છે, બિલકુલ નથી હોતો એવો ભાવ. આચાર્ય ભગવાનને બિલકુલ એવો ભાવ નથી કે આ મારું શાસ્ત્ર લખેલું કોઈ વાંચે એવી કરુણાથી હું લખું છું, બિલકુલ એવો કોઈ પ્રત્યે રાગ આચાર્ય ભગવાનને શાસ્ત્ર લખતી વખતે હોતો જ નથી. એ તો એને કોઈ એવો વિકલ્પ આવી જાય છે અને લખાઈ જાય છે, એ જોતા નથી કે લખાયેલા તાળપત્ર ક્યાં પડ્યા છે, એને બિલકુલ વિકલ્પ નથી હોતો. એ તો કોઈ એવો એનો સ્વકાળ છે રચના કરવાનો, તો એ સ્વકાળમાં રચના થઈ જાય છે અને રચના થતા થતા હજારો વાર નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે, હજારો વાર નિર્વિકલ્પ ધ્યાન આવે છે, રચના ચાલતી હોય નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય. એવી કોઈ આચાર્ય ભગવાનની મસ્તી, એવું એનું ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વરૂપ, એવું વધઘટથી જુદું એવું જ્ઞાયક સ્વરૂપ, એવો અઘટિત ઘાટ એવું જ્ઞાયક સ્વરૂપ કે જેની કોઈ ઘડતર નથી કરેલું, જે સ્વયં સિદ્ધ સ્વયંભૂ ચૈતન્ય પરમાત્મા છે, એવું જે પોતાનું નિજ પરમાત્મા દ્રવ્ય છે, એની મસ્તીમાં ચાલતા 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 કોઈ વિકલ્પ આવે તો રચના થઈ જાય છે. અને એનો વિકલ્પ અજ્ઞાનીને નિર્વિકલ્પ થવામાં નિમિત્ત પડે છે. એટલી બધી સુંદરતા આ સમયસાર પરમાગમમાં ભરેલી છે. એટલે આયા એમ કહે છે કે નવ તત્વો છે પણ નવ તત્વોની દ્રષ્ટિ નથી કરવાની, નવ તત્વો વ્યવહાર નહીં નો વિષય છે, નવ તત્વ અભૂતાર્થ નહીંથી કહેવામાં આવ્યા છે, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, નવ તત્વ અભૂતાર્થ છે, પણ પર્યાયના ભેદનું જ્ઞાન કરાવવા માટે અને અકર્તા સ્વભાવ બતાવવા માટે નવ તત્વોનું વર્ણન છે. નવ તત્વ સમજાવવા માટે નવ તત્વનું વર્ણન નથી કરવામાં આવ્યું. નવ તત્વનું સ્વરૂપ કેવી રીતે ચાલી રહ્યું છે, પુનપાપ આશ્રવ બંધ ને સંવર નિજરા મોક્ષ, અશુદ્ધ પર્યાયો ને શુદ્ધ પર્યાયોનું પરિણમન કેવી રીતે ચાલી રહ્યું છે એનું જ્ઞાન કરાવે છે, એનું જ્ઞાન કરાવે છે, ત્યાં જ જીવની દ્રષ્ટિ ત્યાંથી છૂટી જાય છે. અને જ્ઞાન એવી રીતે કરાવે છે એની નિરપેક્ષતા પણ બતાવે છે અને એની સાપેક્ષતા પણ બતાવે છે. એક જ પર્યાયમાં નિરપેક્ષ પૂર્વક સાપેક્ષપણું છે, એક જ પર્યાયમાં તત્સમયની યોગ્યતાથી પર્યાય સ્વકાળે સ્વતંત્ર ષટકારકથી એના કરતા કર્મકરણ સંપ્રદાન અપાદાન અધિકરણથી પ્રગટ થયા કરે છે પ્રત્યેક સમયે. એ જ સમયે એને વિચાર આવે કે અત્યારે મિથ્યાત્વ કેમ થયું, અત્યારે બંધભાવ કેમ થયો, અત્યારે આશ્રવ ભાવ કેમ થયો, છે તો એ નિરપેક્ષ, પુનપાપ આશ્રવ બંધ મોરાગ દ્વેષના ભાવ અજ્ઞાન રૂપી ભાવ નિરપેક્ષ છે, તત્સમયની યોગ્યતાથી પર્યાયમાં થયા છે, પણ એ ભાવ એવા જ કેમ થયા અને બીજે સમયે સવરનો ભાવ કેમ થયો, જ્યારે એવો વિચાર આવે ત્યારે નિમિત નૈમિતિકપણું એમાં સિદ્ધ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા જ્યારે મોરાગ દ્વેષની પર્યાય ઉત્પન્ન થઈ, જ્યારે અહીંયા મિથ્યાત્વનો ઉદય હતો ત્યારે બહારમાં દર્શન મોહનો ઉદય હતો, જ્યારે અહીંયા રાગની પર્યાય થઈ ત્યારે એમાં ચારિત્ર મોહનો ઉદય હતો, એટલે અહીંયા ઉત્પાદ થાય ત્યારે એમાં નિમિત્તપણું દેખાય છે. આ ત્યાં નિમિત્તપણું છે માટે અહીંયા થાય છે એવું બિલકુલ નથી. અહીંયા જ્યારે એવી યોગ્યતાથી પર્યાય પ્રગટ થઈ તો એનું નિમિત્તપણું કોણ છે, તો કે બહારમાં કર્મનો ઉદય નિમિત્ત છે અને અંદરમાં શું છે, તો કે અંદરમાં સ્વભાવથી પર્યાય ચ્યુત થઈ ગઈ છે,
જ્ઞાયક ભાવથી બહાર નીકળી ગઈ છે, એનું વાસ્તવિક જ્ઞેય જે સ્વજ્ઞેય છે ત્યાંથી પર્યાયને છોડી દીધી છે એને, ત્યાંથી પર્યાયને ખેંચીને બહાર કાઢે છે અને ત્યાં લઈ જાય છે, એટલે અશુદ્ધતાનો જન્મ થાય છે. અને એ અશુદ્ધતા નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવો તો આ રીતે છે, અને એ અશુદ્ધતાને ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી જોવો તો તત્સમયની યોગ્યતાથી અશુદ્ધ થઈ છે. તત્સમયની યોગ્યતાથી થઈ છે એ પર્યાયનું નિરપેક્ષપણું છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવું એ પર્યાયનું સાપેક્ષપણું છે. એક જ પર્યાયમાં એક સમયે આવું નિરપેક્ષ ને સાપેક્ષપણું દરેક જીવને ચાલે છે. આ પુનપાપ આશ્રવ બંધની પર્યાયમાં તો છે, પણ સંવર નિદ્રા મોક્ષની પર્યાયમાં પણ એવું જ છે. સંવરની પર્યાય અહીંયા પ્રગટ થઈ ત્યારે સંવરની પર્યાયમાં શું થાય છે કે પોતાની તત્સમયની યોગ્યતાથી સંવર પ્રગટ થયો. એ સંવર પ્રગટ થયો ત્યારે બાહ્યમાં શું હતું તો કે કર્મનો અનુદય હતો ત્યાં, અને અંદરમાં શું હતું તો કે આત્મા તરફ એ સંવરની પર્યાય વળી ગઈ હતી. આત્માએ કાંઈ કર્યું નથી સંવર થવામાં, બિલકુલ આત્મા કાંઈ કરતો નથી. આત્મા નિયમથી અકારક ને અવેદક ને અકર્તા ને જ્ઞાતા સ્વભાવી જ રહે છે. એ તો પોતામાં સ્થિર અડગ નિજ ચૈતન્ય દેવ તો શાશ્વત ધ્રુવ છે. એ ધ્રુવધામ છે એનું, ત્રિકાળ જ્ઞાન દર્શનમય જે એનું ધ્રુવધામ છે અહીંયા બિરાજમાન છે. એ બિલકુલ ક્યાંય આવતો નથી. અહીંયા સંવર થાય કે અહીંયા આશ્રવ થાય, આત્માને બિલકુલ સંબંધ થતો નથી. અહીંયા સંવર થયો ત્યારે શું થયું તો કે બહારમાં કર્મનો અનુદય હતો, અને સંવરની પર્યાયે સ્વતંત્રપણે પોતાની તત્સમયની યોગ્યતાથી મુખ આ બાજુ કર્યું છે. આત્માને કાંઈ લેવા દેવા નથી એમાં. આત્મા તો એમ કહે છે કે તારે સુખી થવું હોય તો તું મારી પાસે આવ, મારે તો કાંઈ જરૂર નથી એવી પર્યાય સુખની હો કે દુઃખની હો, મારે મતલબ જ નથી કાંઈ. એટલે તો સોગાનીજીએ કીધું કે પર્યાય મેરા ધ્યાન કરે તો કરો, મેં કિસકા ધ્યાન કરું. પર્યાય ને મારું ધ્યાન કરવું હોય તો મારી પાસે આવે, હું તો ધ્યેય મૂર્તિ છું, હું તો નિજ ચૈતન્ય પરમાત્મા અખંડ દેવ છું. એકવાર સોગાનીજી સોનગઢમાં ચર્ચા કરતા હતા, તો એની તો શૈલી એવી ને, અને બોલે પણ ખૂબ જોશપૂર્વક, એટલી દ્રવ્યની અંદર ખૂંટો જેણે પકડી લીધો હોય ને દ્રવ્યનો, એવો ખૂંટો હોય કે પર્યાય ત્યાંથી ક્યાંય દૂર જઈ જ ન શકે, એવો ખૂંટો પકડીને સોગાનીજી બેસી ગયા. તો એણે એમ કીધું સભામાં, મેરે કો મોક્ષ નહીં કરના હૈ, મેરે કો મોક્ષ નહીં કરના હૈ, મેરે કો મોક્ષ નહીં કરના હૈ. ચાર પાંચ વખત સોગાનીજી એમ બોલ્યા. આજુબાજુમાં મકાન હતા, એને એમ થયું કે આ મોક્ષ નહીં કરના હૈ કેમ કે છે, તો શું કઈ સંસાર કરવો હશે? અરે ભાઈ, મોક્ષ નહીં કરના હૈ એનો મતલબ એમ છે કે હું તો મોક્ષ સ્વરૂપ છું, મારે કઈ મોક્ષ પ્રગટ કરવો એવું શું છે? એ તો પર્યાયની સ્વતંત્ર તત્સમયની યોગ્યતાથી મોક્ષ પ્રગટ થઈ જાય છે. હું તો મોક્ષ સ્વરૂપ છું. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે કે હું તો મોક્ષ સ્વરૂપ છું, મોક્ષનું કરવું પણ મારા સ્વભાવમાં નથી, હું તો મોક્ષ સ્વરૂપ છું. એમ સોગાનીજી કે મેરે કો મોક્ષ નહીં કરના, મેરે કો મોક્ષ નહીં કરના, મેરે કો મોક્ષ નહીં કરના, મેં તો મોક્ષ સ્વરૂપ ચૈતન્ય પરમાત્મા હું, મેં તો ત્રિકાળ ચૈતન્ય પરમાત્મા હું, મોક્ષ જીસકો કરના હૈ વો મેરે પાસ આવે તો ઉસકા મોક્ષ હો જાયેગા. પછી એક વખત ચર્ચા ચાલતી હતી, તો સોગાનીજીની શૈલી તો એવી ને કે એ ચર્ચા સોનગઢમાં આવે તો ચર્ચા કરતા જ હોય કોઈ પણ સમયે. જેવું ગુરુદેવનું પ્રવચન પૂરું થાય તો બપોરે એકવાર ચર્ચા કરતા હતા એની રૂમમાં બેસીને. તો રૂમમાં બેસીને ચર્ચા ચાલતી હતી, તો ત્યાં 4 થી 4:30 જીનેન્દ્ર ભક્તિ ચાલે, અને સોગાનીજી અહીંયા ચર્ચા કરવા બેસી ગયા. તો કોઈ શ્રોતાએ ત્યાં બેઠા હતા એણે કીધું કે ભાઈ ત્યાં ભક્તિ ચાલે છે, તમે અહીંયા તત્વ ચર્ચા કરો છો. તો હવે કેનાર પાછા સભામાં અહીંયા બેઠા છે અંદર, કેનાર તો ચર્ચા સાંભળવા બેઠા છે, અને એમ કહે છે કે ત્યાં ભક્તિ ચાલે છે, તમે અહીંયા ચર્ચા કરો છો. સોગાનીજી તો એની તો મસ્તી એવી ને કે એની તો, એને જો કોઈ આવો પ્રશ્ન કરે કે એને કોઈ જો પર્યાયથી વાત કરે તો એ પર્યાયને એવી રીતે એને કે દ્રવ્યની વાત કે ઓલો પર્યાયનું નામ લેતો ભૂલી જાય એની સ્થિતિ એવી. સોગાનીજી એટલે દ્રવ્ય દ્રષ્ટિ નહીં, સોગાનીજી એટલે દ્રવ્ય માત્ર, દ્રવ્ય દ્રષ્ટિ નહીં, દ્રવ્ય માત્ર સોગાનીજી એટલે એવી સ્થિતિ એની હતી. તો એ ચર્ચા કરતા હતા. પછી ઓલા ભાઈએ પૂછ્યું કે અહીંયા તમે ચર્ચા કરો છો ત્યાં તો ભક્તિ ચાલે છે, તો કે એ ચર્ચા સબ સ્વપ્ન મેં હો રહી હૈ, સબ સ્વપ્ન મેં હો રહા હૈ, જાગૃત અવસ્થા મેં તો ભાઈ અકેલા જ્ઞાયક હું, અકેલા ભૂતાર્થ સ્વભાવી હું, અકેલા એ પરિણામી હું. એ અપરિણામી નતા બોલતા, એ પરિણામી બોલતા હતા. મેં તો એ પરિણામી હું, મેં તો એ પરિણામી હું, મેં તો એ પરિણામી હું. જાગૃત સ્વભાવ મેં કુછ નહીં હો રહા હૈ, જાગૃત સ્વભાવ મેં ચર્ચા વર્ચા નહીં હૈ, એ ચર્ચા સ્વપ્ન મેં ચલ રહી હૈ. કેટલી પર્યાયની ઉપેક્ષા, આટલી પર્યાયની ઉપેક્ષા આવે ને ત્યારે આ નવ તત્વરૂપ ભેદરૂપ તત્વ છે ને એ વ્યવહાર ભાસે, ત્યારે એ અભૂતાર્થ ભાસે, ત્યારે એના ઉપરથી લક્ષ છૂટે, ત્યારે આત્માની દ્રષ્ટિ થવાનો પ્રકાર ભજે. અને જ્યારે એ અભૂતાર્થ ક્યારે લાગે કે એનું સ્વરૂપ બરાબર સમજી લઈએ કે એક સમયની પર્યાયમાં પણ, એક સમયમાં જ તત્સમયની યોગ્યતાથી એ પર્યાયનું નિરપેક્ષપણું છે, અને એ જ સમયે નિમિત્ત નૈમિત્તિકથી જોવો તો એનું કર્મ સાપેક્ષપણું પણ છે, એવી પર્યાયની પ્રમાણરૂપ સ્થિતિ છે. એ પર્યાયની પ્રમાણરૂપ સ્થિતિમાંથી પર્યાયનો નિશ્ચય કાઢે જીવ, અને પર્યાયનો નિશ્ચય કાઢે એટલે પર્યાય નિરપેક્ષ છે, પર્યાય થવા યોગ્ય થાય છે, પર્યાયનો કોઈ કરનાર નથી. એવી નિરપેક્ષતા જ્યારે એને એના જ્ઞાનમાં બેસી જાય, દ્રષ્ટિમાં પણ એવી નિરપેક્ષતા પર્યાયની બેસી જાય, ત્યારે એ દ્રષ્ટિ બીજી વખત પર્યાય ઉપર ન જાય. નહીતર તો ફરી ફરી એમ થાય કે પર્યાયમાં શું થયું, પર્યાયમાં કેમ વિભાવ ચાલે છે, પર્યાયમાં કેમ સ્વભાવ પ્રગટ નથી થયો, પર્યાયમાં કેમ મિથ્યાત્વ ચાલે છે, પર્યાયમાં કેમ શુભાશુભ ભાવ ચાલે છે, આશ્રવ કેમ થઈ ગયો, બંધ કેમ ચાલ્યા કરે છે, સંવર કેમ થતો નથી, સંવર નથી થતો એટલે નિદ્રાનો તો પ્રશ્ન નથી, મોક્ષ તો બહુ દૂર છે, એમ એને વિકલ્પો થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. પણ જ્યાં એને ખ્યાલ આવી જાય કે પર્યાય તો નિરપેક્ષ છે, કોઈના કરવાથી થતી નથી, બિલકુલ આત્માથી પણ ફરી શકતી નથી, એમ જ્યારે એને ખ્યાલ આવે છે ત્યારે ફરી 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 તે પર્યાયનું લક્ષ બિલકુલ કરતો નથી, પર્યાયનું લક્ષ છૂટી જ જાય છે, છોડવું નથી પડતું. જેને પર્યાયની સમજણ થાય છે ને, એને પર્યાય પરદ્રવ્ય છે, પર્યાય એ છે, પર્યાય પર સ્વભાવ છે, સાતે તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, એ બોલવાની જરૂર નથી હોતી, એ સહજપણે ઉપેક્ષા થઈ જાય છે, અને સહજપણે દ્રષ્ટિદ્રવ્યમાં ચાલી જાય છે, એ જોતો જ નથી પર્યાયને. પ્રવચન સારની 114 ગાથામાં કીધું છે કે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જો. શું લખ્યું છે? પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એમ લખ્યું છે એમાં કે તારી પાસે બે ચક્ષુ છે, એક દ્રવ્યાર્થિક ચક્ષુ અને એક પર્યાર્થિક ચક્ષુ. પરાર્થિક ચક્ષુ તો છે જ નહીં, ચક્ષુ બે, કાં તું પર્યાય દ્વારા પર્યાયને જો અને કાં તું પર્યાય દ્વારા દ્રવ્યને જો. હવે એને શું કર્યું છે કે એ પર્યાય દ્વારા પર્યાયને જ જોયા કરે છે, અનુક્રમમાં નથી આવ્યો, ક્રમભંગ કરી નાખ્યો છે એણે. એ જોયા કરે છે પર્યાયમાં પર્યાયને, પર્યાયમાં પર્યાયને. એટલે આચાર્ય ભગવાનને એમ થયું કે આ વારંવાર પર્યાયમાં પર્યાયને જ જોયા કરે છે, એટલે એણે એક સૂત્ર લખી નાખ્યું કે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને. પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ ક્યાં થાય છે? તો કે એ પર્યાયમાં જ થાય છે પર્યાર્થિક ચક્ષુ બંધ. પર્યાયને જોવાની દ્રષ્ટિ પર્યાયમાં છૂટી જાય છે ત્યારે એ પર્યાયમાં દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘડી જાય છે, ઉઘાડવા નથી પડતા. જ્યાં પર્યાયને જોવાનું બંધ કરે, જ્યાં પર્યાય નિરપેક્ષતા એની ખ્યાલમાં આવી જાય, જ્યાં કર્મ સાપેક્ષતા એની નિમિત્ત નૈમિત્તિકપણે પણ રહેલી છે, મારું એમાં કાંઈ નથી, એમ જ્યાં એને પર્યાયનો સ્વભાવ નિરપેક્ષ ને સાપેક્ષ પણ ખ્યાલમાં આવી જાય, તો નિયમથી એની પર્યાયથી ચક્ષુ બંધ થાય, થાય ને થાય, એને બંધ કરવી ન પડે. બંધ કરવાનો ઉપદેશ જ્ઞાનીઓ આપે તો એ સમજતો હોય કે એ મને એમ કહે છે કે તારી પર્યાય દ્રષ્ટિ અનાદિની છે ને, એ છોડ એટલા માટે કહે છે. પર્યાયની યથાર્થ સમજણ, એનું નામ વાસ્તવિક પર્યાયને સમજવી, એનો પુરુષાર્થ છે. અને એવી પર્યાયની યથાર્થ સમજણ જે જીવને થાય છે, એ ફરી ફરી પર્યાયને જોતો નથી, એ ભેદને છોડે છે, નવ તત્વના દ્રવ્યગુણ પર્યાયના ભેદને છોડે છે, ઉત્પાદવી ધ્રુવિકતમ સતના ભેદ છોડે છે. જીવનું લક્ષણ ચેતના છે, આઠમા કળશમાં આવ્યું હમણાં કે ભેદ બુદ્ધિ કરતા જીવ ચેતના લક્ષણથી જીવને લાગે જાણે છે, અને અનુભવમાં તો એવો ભેદ પણ હોતો નથી. એવા ભેદમાં લક્ષણથી લક્ષને જાણે છે એવો ભેદ પણ છૂટી જાય છે, અને એ ચેતના લક્ષણની જગ્યાએ પરંપરાય પ્રણામિક ભાવ મારું લક્ષણ છે અને હું લક્ષ છું એવો ભેદ પણ છૂટી જાય છે, કારણ કે પરંપરિણામિક ભાવ પણ નિરપેક્ષ છે અને ત્રિકાળી દ્રવ્ય પણ નિરપેક્ષ છે. પરંપરિણામિક ભાવ નિરપેક્ષ છે, ઔદયિક ઔપસમિક સયોપસમિક સાયિક ચારેય ભાવ સાપેક્ષ છે. એ ચારેય ભાવો કર્મની અપેક્ષા રાખે છે, પરંપરિણામિક ભાવ પરમ નિરપેક્ષ છે. એવો પરંપરિણામિક ભાવ મારું લક્ષણ છે એવો ભેદ પણ બંધનું કારણ છે. એવા ભેદથી છૂટી અને હું એકલો ચૈતન્ય પરમાત્મા શુદ્ધ જ્ઞાયક મૂર્તિ ભૂતાર સ્વભાવ અનાદિ અનંત એક રૂપ અખંડ છું એમ જેને ખ્યાલમાં અને દ્રષ્ટિમાં આવે છે એ નિયમથી એની દ્રષ્ટિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ રૂપે પરિણમે છે અને એ પરિણામ જ કરે છે. છતાંય કદી પર્યાય સામે એ જોતો નથી, પર્યાયમાં સમ્યકના ઢગલા થઈ જાય છે, એની નજર બિલકુલ દ્રવ્ય ઉપરથી ઉઠતી નથી. દ્રવ્ય ઉપરથી ઉઠતી નથી એટલે ઢગલા થાય છે. દ્રવ્ય ઉપરથી ઉઠીને જો એ ઢગલા ઉપર જાય તો એ ઢગલો છે ને વિખાઈ જાય છે. એવી સ્થિતિ જ્ઞાનીની થાય છે. આ અજ્ઞાનીથી અજ્ઞાનીમાંથી જ્ઞાની થવાની 13મી ગાથા છે કે ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ પુન પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ તે સમ્યકત્વ જ છે. જીવાદી નવ તત્વોને ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન જ છે એમ નિયમ આચાર્ય ભગવાને કીધો છે. દ્રવ્યને ભૂતાર્થથી જાણતા તો સમ્યક દર્શન બધાએ સાંભળ્યું હોય, પણ અહીંયા કોઈ કોહિનૂરનો હીરો આચાર્ય ભગવાને મૂક્યો છે કે જીવાદી નવ તત્વને ભૂતાર્થ નહીં જાણતા પણ સમ્યક દર્શન છે. ભૂતાર્થ નહીં જાણતા એટલે નવ તત્વને નિરપેક્ષ જાણતા. જે જીવ નવ તત્વને નિરપેક્ષ જાણે છે એ ફરી ફરી નવ તત્વને જાણવા માટે ઊભો નથી રહેતો, એની દ્રષ્ટિ નવ તત્વ ઉપરથી ઉઠી જાય છે અને એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે એવું પૂજ્ય ગુરુદેવશ્રીનું વિધાન છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સ્પષ્ટીકરણ કર્યું છે. 13મી 15મી 16 17 18 19 જેટલા પ્રવચન છે આ 13મી ગાથાના, એ જીવ સાંભળે તો નિયમથી એને પર્યાયની નિરપેક્ષતા બેસી જાય અને પર્યાયની નિરપેક્ષતા બેસી જાય અને સાપેક્ષનું જ્ઞાન પણ થઈ જાય અને નિરપેક્ષ તત્વ છે એના ઉપર દ્રષ્ટિ વહી જાય. એવી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને પોતાની દ્રષ્ટિ સમ્યક કરે એવી મંગળ ભાવના.
અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર પ્રભુ કરો અહો અહો.